એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા ખૂણામાં ડોક્યું કરવાના છીએ જ્યાં બે મોટા સ્વરૂપો મળે છે અને ક્યારેક અથડાઈ પણ છે, નાટક અને કવિતા.
હા, નમસ્કાર. અને આ સંબંધ ખરેખર રસપ્રદ છે. કવિતા તો સાહિત્યમાં શિરમોર ગણાય, એમાં કોઈ શંકા નથી.
બરાબર. પણ એ જ કવિતા જ્યારે નાટકના મંચ પર આવે ત્યારે એનું સ્થાન શું? એ નાટકને વધારે સબળ બનાવે કે પછી નબળું પાડે?
હા, આ સવાલો ઘણા સમયથી ચર્ચાતા રહ્યા છે. શું નાટક કાવ્યમય હોવું જ જોઈએ?
હા, અને આ જ ગૂંચ ઉકેલવા માટે આજે આપણે સહારો લઈશું આપણા જાણીતા સાહિત્યકાર સુરેશ જોશીના એક ખૂબ જ માર્મિક લેખનો.
બિલકુલ. સુરેશભાઈનું વિશ્લેષણ આ મુદ્દા પર ઘણો ઊંડાણપૂર્વકનું છે.
તો આપણો આજનો પ્રયાસ એ રહેશે કે સુરેશ જોશીની નજરે નાટકમાં કવિતાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે સાર્થક બને એ સમજીએ.
અને એ પણ કે સફળ કાવ્ય નાટક કોને કહેવાય, ગુજરાતીમાં કેવા પ્રયત્નો થયા, શું પડકારો આવ્યા.
ચાલો ત્યારે આ સફર શરૂ કરીએ સુરેશ જોશીના વિચારો સાથે. શરૂઆત કરીએ એ વાતથી કે સાહિત્યમાં કવિતાનું સ્થાન કેવું રહ્યું છે. પેલી કહેવત છે ને, જ્યાં ન પહોંચે રવિ
ત્યાં પહોંચે કવિ.
હા, કવિતાનું ગૌરવ તો હંમેશા રહ્યું છે. નવલકથામાં થોડી કાવ્યાત્મકતા આવે તો આપણને ગમે.
હા, ભાવસભર લાગે. પણ કોઈ શુષ્ક નિબંધ હોય અને વચ્ચે કવિતાની પંક્તિઓ આવે તો
કદાચ થોડું અજુકતું લાગે નહીં? એટલે દરેક સ્વરૂપની પોતાની માંગ હોય છે.
તો પછી નાટકનું શું? એ તો ભજવાતું સ્વરૂપ છે, એમાં કવિતાનું સ્થાન ક્યાં?
ઇતિહાસ જોઈએ તો નાટક અને કવિતા તો શરૂઆતથી જ જોડાયેલા રહ્યા છે. આપણી સંસ્કૃત પરંપરા જુઓ.
હા, ત્યાં તો નાટકને દૃશ્ય શ્રાવ્ય કાવ્ય જ કહેતા હતા ને.
બિલકુલ. કાલિદાસ, ભવભૂતિ એમના નાટકો જુઓ. શ્લોકો, કાવ્યમય સંવાદો,
વર્ણનો પણ કાવ્યમાં જ નહીં, નાયિકાના રૂપનું, પ્રકૃતિનું.
હાસ તો, પ્રેમપત્ર હોય કે વિરહની વાત, બધું પદ્યમાં. ખાલી પેલો વિદૂષક જ કદાચ થોડું ગદ્ય બોલે. એમ લાગે કે નાટક તો કવિતાના ખોળે જ ઉછર્યું છે. હમ, એ તો થઈ સંસ્કૃતની વાત. પણ પછી આપણા ગુજરાતીમાં, ખાસ કરીને જૂની રંગભૂમિ પર, ત્યાં કવિતા કેવી રીતે આવી?
ત્યાં ચિત્ર થોડું જુદું છે. જૂની રંગભૂમિ પર કવિતા આવી, પણ એ મુખ્યત્વે સંગીતના સહારે આવી.
એટલે ગીતોના રૂપમાં?
હા, ગીતો, પછી પેલા હાસ્યરસ માટે જોડકણા, લાંબા લાંબા વિરહના ગીતો, ક્યારેક બેતબાજી જેવું.
પણ એની સાહિત્ય ગુણવત્તા કેવી હતી? સંસ્કૃત જેવી ઉચ્ચ કોટીની?
ના, એટલી નહીં. એનો મુખ્ય હેતુ પ્રેક્ષકોનું મનોરંજન કરવાનો હતો, એટલે એમાં સ્થૂળતા વધારે જોવા મળે. સાહિત્યિક કવિતાના માપદંડ ત્યાં ન ચાલે, એક અલગ જ લોકરંજની ધારા હતી.
ઓકે, તો એક બાજુ સંસ્કૃતની ઉચ્ચ પરંપરા, બીજી બાજુ લોકરંજની ગીત સંગીતવાળી ધારા. પછી જ્યારે કાંતા કે રાયનો પર્વત જેવા, જેને આપણે સાહિત્યિક નાટકો કહીએ છીએ, તે આવ્યા ત્યારે?
હા, એ નાટકોમાં સંસ્કૃતનું અનુકરણ કરવાનો પ્રયાસ દેખાય છે, એટલે એમાં શ્લોકો અને કવિતા મુકાયા.
પણ શું એ નાટક સાથે બરાબર ભળી ગયા?
એ જ મોટો પ્રશ્ન છે. સુરેશ જોશીનું નિરીક્ષણ એવું છે કે સંસ્કૃત નાટકોમાં કાવ્ય સહજ લાગતું, કારણ કે આખું વાતાવરણ જ કાવ્યમય હતું. પણ આ ગુજરાતી નાટકોમાં મુકાયેલા શ્લોકો કે કાવ્યો ઘણીવાર
જાણે ઉપરથી ચોંટાડ્યા હોય એવા.
બરાબર. જાણે શણગાર માટે ટીપકી લગાવી હોય એમ. નાટકના મુખ્ય પ્રવાહ સાથે એ એકરસ નથી થતા.
એનું કારણ શું હશે?
કારણ એ પણ કે એ સમયે આપણી નાટ્ય વિભાવના હજી ઘડાઈ રહી હતી. એક બાજુ શેક્સપિયરનો પ્રભાવ હતો એના ગદ્ય પદ્ય મિશ્રિત નાટકોનો,
અને બીજી બાજુ સંસ્કૃતનો સંપૂર્ણ કાવ્યમય વારસો.
હા, એટલે શુદ્ધ ગુજરાતી પદ્ય નાટક કેવું હોય એની દિશા હજુ સ્પષ્ટ નહોતી. એક સંક્રાંતિકાળ હતો એ.
તો આ સંક્રાંતિકાળ પછી જ્યારે નાટક વિશેની સમજ થોડી વધુ સ્પષ્ટ થઈ, ત્યારે સુરેશ જોશી જેવા વિચારકોએ આ કવિ અને રંગભૂમિના સંબંધ વિશે ફરીથી વિચાર્યું.
હા, અને એમણે એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો. એમણે કહ્યું કે નાટક જે છે ને, એ સાહિત્યનું સૌથી વધુ પરલક્ષી, એટલે કે ઓબ્જેક્ટિવ સ્વરૂપ છે.
પરલક્ષી
એટલે કે એમાં કવિ પોતાની અંગત લાગણીઓથી થોડો દૂર થઈને બહારની દુનિયાના પાત્રો અને ઘટનાઓનું નિરૂપણ કરે છે. જ્યારે કવિની પ્રતિભા આમ પરિપક્વ બને ત્યારે એ આવા પરલક્ષી સ્વરૂપ તરફ વળે છે.
જેમ કે શેક્સપિયર એ મહાન કવિ પણ હતા અને નાટ્યકાર પણ.
બરાબર. અને આધુનિક યુગમાં ટી.એસ. એલિયટ એવા મોટા કવિ પણ પાછળથી પદ્ય નાટકો તરફ વળ્યા. એટલે આ વિચારને પગલે ગુજરાતીમાં પણ પદ્યરૂપક કે પદ્યનાટકની ચર્ચા શરૂ થઈ.
તો આવ્યો મુખ્ય શબ્દ પદ્યનાટક. સુરેશ જોશી આને કઈ રીતે જુએ છે? શું પદ્યનાટક એટલે આખું નાટક કવિતામાં જ લખાયેલું હોવું જોઈએ?
ના ના, અહીં સુરેશભાઈ બહુ સ્પષ્ટ ભેદ પાડે છે. એમની પહેલી શરત શું છે ખબર છે?
શું?
કે પદ્યનાટક હોય કે ગદ્યનાટક, સૌથી પહેલા તો એ એક સફળ નાટક હોવું જોઈએ.
અચ્છા, એટલે નાટકીય તત્વો, સંઘર્ષ, પાત્રાલેખન એ બધું બરાબર હોવું જોઈએ.
બિલકુલ. પદ્ય તો ખાલી એનું વાહન છે, એનું માધ્યમ છે. જેમ શોર્ટ ગમે તે રંગનો હોય, પણ પહેલાં એ શોર્ટ તો હોવો જોઈએ ને.
હા હા, બરાબર.
એટલે પદ્યનાટક એટલે સળંગ કવિતા જ હોય એવું જરાય જરૂરી નથી.
અને એવું પણ બને કે નાટકનો વિષય કાવ્યમય હોય પણ લખાયું ગદ્યમાં હોય.
ચોક્કસ. ટાગોરના નાટકો જુઓ, મેટરલિંકના નાટકો, ચેખોવના અમુક નાટકો, એમાં કાવ્યાત્મકતા ભરપૂર છે, પણ માધ્યમ તો ગદ્ય જ છે. એટલે મુદ્દો માધ્યમનો નહીં પણ નાટકીયતાનો છે.
ઠીક છે, તો પદ્ય ખાલી એક વાહન છે, પણ તો પછી સવાલે થાય કે આ વાહન પસંદ ક્યારે કરવું? જો ગદ્યથી કામ ચાલતું હોય તો પદ્ય શા માટે?
હા, અને આ જ સુરેશ જોશીનો સૌથી મહત્વનો, કહી શકાય કે ક્રાંતિકારી મુદ્દો છે. એમનો નિયમ બહુ સાદો અને નાટ્યલક્ષી છે.
શું નિયમ છે?
એમણે કહ્યું, જ્યાં સુધી નાટકનું કામ ગદ્યથી ચાલતું હોય ત્યાં સુધી પદ્યનો આશ્રય લેવો ન જોઈએ.
ઓહો, આ તો બહુ મોટી વાત કહેવાય. એટલે શોભા માટે નહીં વાપરવાનું?
બિલકુલ નહીં. ખાલી અલંકાર માટે, શણગાર માટે. ગદ્ય પર પદ્યના થીંગડા મારવાથી કશું ના વળે. એનાથી તો બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ થાય.
એટલે ન સારું નાટક બને, ન સારી કવિતા.
હા, નાટકમાં કવિતા એવી રીતે ભળી જ જવી જોઈએ કે અલગથી દેખાય જ નહીં. એણે પોતાનું અસ્તિત્વ જાણે ઓગાળી દેવાનું. સુરેશભાઈ શબ્દ વાપરે છે નિશેષ લોપ સાધવાનો.
નિશેષ લોપ એટલે સંપૂર્ણપણે ભળી જવાનું.
બરાબર. પદ્ય અહીં સાધન છે, સાધ્ય નથી. આ વાત પદ્યનાટક લખનારે ગાંઠે બાંધી લેવાની છે.
પણ જો ગદ્યથી ચાલતું હોય ત્યાં સુધી પદ્ય ન વાપરવું તો પછી પદ્યની જરૂર પડે જ ક્યારે? એવી કઈ ક્ષણો આવે જ્યારે ગદ્ય ઓછું પડે?
સારો સવાલ છે. જુઓ, ગદ્ય આપણી રોજિંદી વાતચીતની, વ્યવહારની ભાષા છે. પણ નાટકમાં એવી ક્ષણો આવે.
કેવી ક્ષણો?
જ્યારે લાગણીઓ અત્યંત તીવ્ર બની જાય, ભાવનું ઊંડાણ ખૂબ વધી જાય, કોઈ ક્રિયાનો આવેગ બહુ પ્રચંડ હોય, અથવા પાત્રો કોઈક આદિમ વૃત્તિઓ, ગહન સંઘર્ષો સાથે ઝઝૂમતા હોય, ત્યારે સામાન્ય ગદ્ય કદાચ એ ભાવને પૂરો પકડી ન શકે.
બરાબર.
ગદ્ય કદાચ થોડું બરડ લાગે, થોડું સપાટ લાગે. એવી વખતે પદ્યમાં જે લવચિકતા છે, જે સંગીત છે, જે સૂચકતા છે,
તે
એ ઊંડાણને, એ લયને વધુ સારી રીતે પ્રગટ કરી શકે. હા, પદ્ય એ ભાવનાના આવર્તનો, પ્રત્યાવર્તનોને, ક્રિયાના ધબકારાને, સંઘર્ષના આંતરિક લયને વધુ અસરકારક રીતે ઉપસાવી શકે. પણ જો ઘટના સામાન્ય હોય, લાગણી રોજિંદી હોય, તો ત્યાં પદ્યનો ઉપયોગ કેવો લાગે?
જાણે ખોટો ડોળ કરતો હોય એવો, કૃત્રિમ લાગે.
બસ એ જ.
એટલે ઉપયોગ બહુ સમજી વિચારીને કરવાનો. પણ શું એક જ નાટકમાં ગદ્ય અને પદ્ય બંને સાથે વાપરી શકાય? એનાથી લય તૂટે નહીં?
વાપરી તો શકાય જ. અને એનું ઉત્તમ ઉદાહરણ કોણ?
શેક્સપિયર.
બરાબર. એમના નાટકોમાં જુઓ, ઉચ્ચ વર્ગના પાત્રો ગંભીર પ્રસંગોમાં પદ્ય બોલે અને સામાન્ય પાત્રો હળવા પ્રસંગોમાં ગદ્ય. કેવી સહેજતાથી સંક્રમણ થાય છે.
હા, એ તો અદ્ભુત છે.
પણ સુરેશ જોશી ચેતવણી આપે છે કે આ કામ માટે જબરદસ્ત નાટ્ય સૂજ જોઈએ. એમનેમ ના થાય.
એટલે ગદ્યમાંથી પદ્યમાં જવાનું ને પાછું પદ્યમાંથી ગદ્યમાં આવવાનું, એ બધું બહુ સ્વાભાવિક લાગવું જોઈએ.
સ્વાભાવિક પણ લાગવું જોઈએ અને સાભિપ્રાય, એટલે કે કોઈ ચોક્કસ કારણસર થયેલું હોવું જોઈએ, અમસ્તું જ નહીં.
અને પેલું નાટકીય ગદ્ય પણ હોય છે ને, જે રોજિંદા ગદ્યથી થોડું અલગ હોય.
હા, એ તો હોય જ. નાટકમાં થોડો લહેકો, થોડો મરોડ હોય જ. પ્રેક્ષકો એટલું સ્વીકારવા ટેવાયેલા હોય. પણ જો એનોય અતિરેક થાય તો
ઓવર એક્ટિંગ લાગે, વધુ પડતું નાટકીય.
બરાબર. હવે વિચારો, આ નાટકીય ગદ્યથી પણ એક ડગલું આગળ વધીને પદ્ય સુધી પ્રેક્ષકને લઈ જવાનો હોય તો કેટલી તૈયારી કરવી પડે?
હા, એના માટે પૂરતું વાતાવરણ રચવું પડે, નહીં તો પ્રેક્ષક થાકી જાય.
અને એમને એ સંક્રમણ અજુકતું લાગે, લય તૂટી જાય અને નાટક સાથે જોડાઈ ન શકે.
આ બધું સાંભળીને લાગે છે કે પદ્ય નાટક લખવું એ તો બહુ જ અઘરું કામ છે. શું ગુજરાતીમાં આખે આખું પદ્યમાં લખાયેલું નાટક શક્ય છે, ખાસ કરીને આજના વિષયો પર?
સુરેશ જોશીના મતે આ બહુ જ મોટો પડકાર છે, સર્જક માટે પણ અને ઝીલનાર પ્રેક્ષક માટે પણ.
કેમ?
એક તો સતત કાવ્યમયતા ટકાવી રાખવી અઘરી, અને જો વિષય આજનો હોય, આપણા જેવો જમાનો હોય, તો પાત્રો સતત કવિતા બોલતા હોય એ થોડું
કૃત્રિમ લાગે, વાસ્તવિકતાનો ભ્રમ તૂટી જાય.
હા,
એટલે જો સમકાલીન વિષય પર પદ્ય વાપરવું હોય તો જોશી કહે છે કે એ પદ્યને રોજિંદા વ્યવહારની ભાષાની નજીક લાવવું પડે.
એટલે એકદમ ઉડતું ભવ્ય કાવ્ય નહીં.
ના, પદ્યની સહજ લવચિકતા મદદ કરે, પણ બધું જ કાવ્યમય બનાવવાનો દુરાગ્રહ રાખવાથી કૃત્રિમતા આવી જાય.
સુરેશ જોશી આના કોઈ ઉદાહરણો આપે છે ગુજરાતીમાંથી સફળ કે નિષ્ફળ પ્રયોગોના?
હા, એમણે બે મુખ્ય ઉદાહરણોની ચર્ચા કરી છે. એક તો કવિ નાનાલાલના નાટકો.
નાનાલાલ, એમની ડોલન શૈલી તો પ્રખ્યાત છે.
હા, પણ સુરેશ જોશીની ટીકા એ છે કે નાનાલાલ નાટકમાં દરેક નાની બાબતને પણ કાવ્યના ઉચ્ચ સ્તરે લઈ જવાનો પ્રયત્ન કરે છે.
બધા પાત્રો જાણે એક જ ભાષા બોલતા હોય એવું લાગે.
બરાબર, પાત્ર ભેદે ભાષા ભેદ નહીં, અને એ ભવ્યતાના પ્રયાસમાં નાટકનો જે વેગ હોય, જે ગતિ હોય, તે અટકી જાય. પરિણામે નાટક ઓછું ને વાગાડંબર વધુ લાગે, આભાસી કાવ્ય મળે, સાચું નાટક નહીં.
અને બીજું ઉદાહરણ?
બીજું ઉદાહરણ ઉમાશંકર જોશી કૃત પ્રાચીનાનું. એ સંવાદ સ્વરૂપે છે, એટલે લાગે કે પદ્ય નાટક હશે.
પણ
સુરેશ જોશી કહે છે કે ખાલી સંવાદ હોય એટલે નાટક ના બની જાય. પ્રાચીનાની મૂળ પ્રકૃતિ કાવ્યની છે, એ સંવાદનો ઉપયોગ કરતું લાંબુ કાવ્ય છે, પણ એમાં નાટકીય સંઘર્ષ કે ક્રિયાવેગ નથી, એટલે એને સફળ પદ્ય નાટક ન ગણાય.
એટલે કાં તો કવિતા નાટક પર હાવી થઈ જાય, કાં તો મૂળમાં જે નાટક ન હોય, તો પછી પદ્ય નાટક માટે કઈ પરિસ્થિતિ વધુ સારી?
હા, એનો ઉપાય પણ જોશી બતાવે છે. જો નાટકનું વાતાવરણ જ કાલ્પનિક હોય, જેમ કે કોઈ પરીકથા હોય
કે પૌરાણિક કથા,
હા, અથવા કોઈ કપોળ કલ્પિત કથા જેના દ્વારા વાસ્તવિકતા પર કટાક્ષ કરવો હોય, આવા કિસ્સામાં પાત્રો, વેશભૂષા બધું જ અલગ હોય.
એટલે પ્રેક્ષક માનસિક રીતે તૈયાર હોય કંઈક અસામાન્ય જોવા માટે.
બરાબર, એટલે ત્યાં પાત્રો પદ્ય બોલે તો એ અજુકતું નથી લાગતું, સહેલાઈથી સ્વીકારાઈ જાય છે.
સમજાઈ ગયું. તો આ બધી ચર્ચા પછી સુરેશ જોશી જ્યારે લખી રહ્યા હતા ત્યારે એમને ગુજરાતીમાં પદ્ય નાટકની સ્થિતિ કેવી લાગતી હતી અને ભવિષ્ય માટે શું દિશા સૂચવતા હતા?
એમનું નિદાન થોડું ચિંતાજનક હતું. એમને લાગતું કે સાહિત્યિક નાટક અને રંગભૂમિ વચ્ચે હજી મોટું અંતર છે.
સારા કવિઓ નાટક લખવાથી દૂર હતા.
હા, મોટે ભાગે. એટલે સાચા અર્થમાં સફળ, કલાત્મક અને ભજવી શકાય એવું પદ્ય નાટક બનવાને હજી વાર હતી.
અને ભવિષ્યના લેખકો માટે શું સંદેશ હતો?
એમના માટે મોટો પડકાર હતો એવું પદ્ય નાટક લખવું જેમાં નાટકનો ભોગ ન લેવાય અને પદ્ય માત્ર જરૂરિયાત મુજબ સાર્થક રીતે જ વપરાય. ખાલી સુંદર કવિતા લખવાના મૂવમાં પડ્યા વિના નાટકને કેન્દ્રમાં રાખવું.
બાબો નાજુક સંતુલન છે.
ખરેખર
તો જો આપણે સુરેશ જોશીના આખા વિશ્લેષણનો સાર કાઢવો હોય તો મુખ્ય મુદ્દા કયા ગણાય?
મુખ્ય ત્રણ મુદ્દા કહી શકાય. પહેલું, પદ્ય નાટકમાં નાટક મુખ્ય છે, પદ્ય ગૌણ. પદ્ય નાટકની સેવા માટે જ છે,
હાવી થવા માટે નહીં.
બીજું,
પદ્યનો ઉપયોગ ત્યારે જ જ્યારે ગદ્ય ઊંચું પડે, એ જરૂરિયાત છે, શણગાર નહીં.
બરાબર.
અને ત્રીજું,
પદ્યનો ઉપયોગ ભલે ગદ્ય સાથે હોય કે સળંગ હોય, એના માટે ઊંડી નાટ્યસૂઝ અને કુશળતા જોઈએ, જેથી કૃત્રિમતા ન આવે અને નાટકનો પ્રવાહ જળવાઈ રહે.
ખૂબ સરસ. એટલે કવિતાએ નાટકમાં ઓગળી જવાનું છે, અલગ તરી નથી આવવાનું. આજ સુરેશ જોશીના વિચારોનો હાર્દ છે. અને એમના મતે ગુજરાતીમાં પ્રયત્નો ભલે થયા, પણ સંપૂર્ણ સફળ પદ્ય નાટક માટે હજુ અવકાશ હતો.
અને અહીં એક વાત વિચારવા જેવી છે, સુરેશ જોશીએ આ લખ્યું એને પણ સમય વીત્યો.
હા, સાચી વાત છે.
આજે નાટક અને કવિતા બંનેના સ્વરૂપો બદલાયા છે. આજની સંવેદનશીલતા, ટેકનોલોજી, આ બધાના સંદર્ભમાં શું નાટક અને પદ્યના સંબંધના કોઈ નવા રૂપો શક્ય છે?
એવા પ્રયોગો જે કદાચ સુરેશ જોશીએ કલ્પ્યા ના હોય,
હા, જે એમના પરંપરાગત માળખાથી આગળ જતા હોય પણ છતાં કલાત્મક રીતે સાર્થક હોય. આજના સર્જકો અને વિવેચકો માટે આ એક મોટો પ્રશ્ન છે, એક પડકાર છે.
ચોક્કસપણે વિચારવા જેવો મુદ્દો છે. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.